નમસ્કાર, આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે અવકાશ ક્ષેત્રને સમર્પિત 1,000 કરોડ રૂપિયાના વેન્ચર કેપિટલ ફંડને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્સ આજે નવી દિલ્હીમાં 7મી આંતરસરકારી પરામર્શ IGC બેઠકની સહ અધ્યક્ષતા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી છત્તીસગઢની 2 દિવસની મુલાકાતે જશે. ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની નિયુક્તિ. દાના ચક્રવાતી તોફાન ગઈકાલે રાત્રે ઓડિશાના ભીતારકણિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટ વચ્ચે ત્રાટક્યું. અને પુણેમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડના 259 રન સામે ભારતના પ્રથમ ઇનિંગમાં 1 વિકેટે 16 રન, જ્યારે મહિલા ક્રિકેટની એક મેચમાં ભારતે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને 59 રનથી પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે અવકાશ ક્ષેત્રને સમર્પિત 1,000 કરોડ રૂપિયાના વેન્ચર કેપિટલ ફંડની સ્થાપનાને મંજૂરી આપી છે. સૂચિત વેન્ચર કેપિટલ ફંડનો જમાવટનો સમયગાળો ફંડની કામગીરીની શરૂઆતની વાસ્તવિક તારીખથી 5 વર્ષ સુધીનો છે. રોકાણની તકો અને ભંડોળની જરૂરિયાતોને આધારે સરેરાશ જમાવટની રકમ પ્રતિવર્ષ 150 થી 250 કરોડ રૂપિયા હોઈ શકે છે. આ ફંડ વ્યૂહાત્મક રીતે દેશના અવકાશ ક્ષેત્રને આગળ વધારવા, રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને અનુરૂપ કરવા અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે છે. દરમિયાન મંત્રીમંડળની બેઠકમાં મેટ્રો, સ્માર્ટ સિટી, હવાઈ મથક અને માર્ગ સહિતના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. બેઠક પછી પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળની સમિતિએ ટ્રાફિક ઘટાડવા અને લોકોને પરિવહન સુવિધાઓ પૂરી પાડવા 6,798 કરોડ રૂપિયાના 2 રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. શ્રી વૈષ્ણવે ઉમેર્યું કે પ્રથમ પ્રોજેક્ટ હેઠળ 256 કિલોમીટર લાંબી નારકટીયગંજ રક્સોલ સતામાર્દી દરભંગા અને સીતામઢી મુજફ્ફરપુર રેલવે લાઇન નાખવામાં આવશે. આ અંગે તેમણે વધુ માહિતી આપી.
ये प्रोजेक्ट अपने आप में बहुत एम्बिशियस प्रोजेक्ट है. हमारी संस्कृति की पहचान के कई बड़े सेंटर्स को ये प्रोजेक्ट जोड़ता है. अयोध्या जी को जोड़ेगा माँ जानकी के जन्म स्थान से, और काठमांडू की कनेक्टिविटी इससे आती है, जनकपुर की कनेक्टिविटी आती है और लुम्बिनी की कनेक्टिविटी इससे आती है. इट्स अ ह्यूज प्रोजेक्ट. 4,553 करोड़ 256 किलोमीटर्स, 87 लाख ह्यूमन डेज એમ્પ્લોયમેન્ટ ક્રિએટ હોગા ઇસમે કામ કે દોરાન.
સ્કોલ્સ આજે નવી દિલ્હીમાં 7મી આંતરસરકારી પરામર્શ IGC બેઠકની સહ અધ્યક્ષતા કરશે. ચાન્સેલર સ્કોલ્સ ગઈકાલે રાત્રે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. IGC એક સરકારી માળખું છે જેમાં બંને દેશોના મંત્રીઓ પોતપોતાની જવાબદારીના ક્ષેત્રોમાં ચર્ચા કરે છે અને પ્રધાનમંત્રી તથા ચાન્સેલરને તેના પરિણામનો અહેવાલ આપે છે. બંને નેતાઓ સલામતી, સંરક્ષણ, સહકાર, આર્થિક સહકાર, હરિત અને સાતત્યપૂર્ણ વિકાસ ભાગીદારી ઉપરાંત ઉભરતી તથા વ્યૂહાત્મક ટેકનોલોજીના ક્ષેત્રોમાં જોડાણ પર ચર્ચા કરશે. બંને નેતાઓ એશિયા પેસિફિક કોન્ફરન્સ ઓફ જર્મન બિઝનેસને પણ સંબોધશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી છત્તીસગઢની 2 દિવસની મુલાકાતે જશે. તેઓ આજે રાયપુરમાં એઇમ્સના 2જા અને NIT રાયપુરના 14મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે, તેમજ નયા રાયપુર ખાતે પુરખૌતી મુક્તાંગનની મુલાકાત લેશે. આવતીકાલે રાષ્ટ્રપતિ IIT ભિલાઈના 4થા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ રાયપુરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેમોરિયલ હેલ્થ સાયન્સ એન્ડ આયુષ યુનિવર્સિટીના 3જા પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ફોલો કરી શકો છો. ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની નિયુક્તિ કરવામાં આવી છે. એક સામાજિક મીડિયા પોસ્ટમાં કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે મુખ્ય ન્યાયમૂર્તિ DY ચંદ્રચૂડ સાથે મંત્રણા કર્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 11 નવેમ્બરથી ન્યાયમૂર્તિ ખન્નાને ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કર્યા છે. ન્યાયમૂર્તિ ખન્ના હાલમાં સર્વોચ્ચ અદાલતમાં 2જા સૌથી વધુ વરિષ્ઠ ન્યાયમૂર્તિ છે. તેઓ ભારતના 51મા મુખ્ય ન્યાયમૂર્તિ બનશે. ન્યાયમૂર્તિ ખન્ના 13 મે 2025ના રોજ નિવૃત્ત થશે. ભારતના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ DY ચંદ્રચૂડે 9 નવેમ્બર 2022ના રોજ હોદ્દો સંભાળ્યો હતો. તેઓ 10 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દાના ચક્રવર્તી તોફાન ગઈકાલે રાત્રે 12:05 ઓડિશાના ભિતારકણિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટ વચ્ચે ત્રાટક્યું હતું અને હવે તે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભુવનેશ્વર સ્થિત હવામાન વિભાગની કચેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચક્રવાતી વાવાઝોડું જમીન પર સ્પર્શ્યું ત્યારે પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક હતી. ગંભીર ચક્રવાતી તોફાન નબળું પડીને ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું તે પહેલાંના 3-4 કલાક માટે તેણે તીવ્રતા જાળવી રાખી હતી. વાવાઝોડાની અસરને કારણે કેન્દ્રાપાડા અને ભદ્રક જિલ્લામાં ભારે પવન અને વરસાદ પડ્યો હતો, જેને પગલે મયુરભંજ, કટક, જયપુર, બાલાસોર અને જગતસિંહપુર જિલ્લામાં પૂર આવ્યું હતું. મુખ્યમંત્રી મોહન માંઝી પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઓક્ટોબરે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 115મી કડી હશે. શ્રોતાઓ ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર કાર્યક્રમ માટે પોતાના મંતવ્ય મોકલી શકે છે. આ ઉપરાંત માય જીઓવી અને નમો એપ પર પણ મંતવ્ય મોકલી શકાશે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક પર કરવામાં આવશે. મન કી બાત કાર્યક્રમ આકાશવાણી સમાચારની વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર એપ પર પણ ઉપલબ્ધ રહેશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પુણેમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ન્યૂઝીલેન્ડ સામે તેની પ્રથમ ઇનિંગમાં 1 વિકેટે 16 રન બનાવ્યા હતા. ભારતે સુકાની રોહિત શર્માની વિકેટ શરૂઆતમાં ગુમાવી દીધી હતી, પરંતુ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે વધુ વિકેટ ગુમાવીના અંતિમ વિકેટ કેટલીક ઓવરો પૂરી કરી હતી. અગાઉ ન્યૂઝીલેન્ડ 259 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે તેની કારકિર્દીમાં પ્રથમવાર 5 વિકેટ ઝડપીને ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું. દરમિયાન સુલતાન જોહોર કપ હોકીમાં પુરૂષોની ભારતીય જુનિયર ટીમ આજે મલેશિયાના જોહોરમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1:35 મેચ શરૂ થશે. મહિલા ક્રિકેટમાં ભારતે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ વન ડેમાં ન્યૂઝીલેન્ડને 59 રનથી પરાજય આપ્યો હતો. જીતવા માટે 228 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડ 40.4 ઓવરમાં 168 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત વતી રાધા યાદવે 3 અને સાઈમા ઠાકોરે 2 વિકેટ લીધી હતી. અગાઉ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી ભારત 44.3 ઓવરમાં 227 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
મોટાભાગના અખબારોએ આજે ઓડિશામાં દાના વાવાઝોડાના સમાચારોને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, ઓડિશામાં વિનાશક વાવાઝોડું દાના ત્રાટક્યું, 300 ફ્લાઇટ્સ અને 511 ટ્રેનો રદ કરાઈ. ફુલછાબ લખે છે, ઓડિશા પશ્ચિમ બંગાળમાં ચક્રવાત દાનાનો કહેર. ગુજરાત સમાચારે અન્ય એક હેડલાઇનમાં લખ્યું છે, ટુડ્રોને 4 દિવસમાં રાજીનામું આપવા તેના જ સાંસદોની ચેતવણી. સંદેશ અખબાર લખે છે, આતંકીઓ બેફામ બન્યા, ગુલમર્ગમાં આતંકી હુમલો, 2 જવાન શહીદ, 2 પોર્ટરના પણ મોત. ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો થશે, સ્પેશિયલ ડ્યુટીમાં ઘટાડો થશે. મહિને 16,750 રૂપિયાની ખેડૂતોની આવક સાથે ગુજરાત દેશના 8 મોટા રાજ્યોમાં 5મા ક્રમાંકે. આ સમાચારોને દિવ્ય ભાસ્કરે પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે. 90 ફ્લાઇટ્સને બોમ્બની ધમકી, સોશિયલ મીડિયા પર તવાય. આ સમાચારોને નવ ગુજરાત સમયમાં મથાળા તરીકે સ્થાન મળ્યું છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે અવકાશ ક્ષેત્રને સમર્પિત 1,000 કરોડ રૂપિયાના વેન્ચર કેપિટલ ફંડને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્સ આજે નવી દિલ્હીમાં 7મી આંતર સરકારી પરામર્શ બેઠકની સહ અધ્યક્ષતા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી છત્તીસગઢની 2 દિવસની મુલાકાતે જશે. ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની નિયુક્તિ. દાના ચક્રવર્તી તોફાન ગઈકાલે રાત્રે ઓડિશાના ભિતારકણિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટ વચ્ચે ત્રાટક્યું અને પુણેમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડના 259 રન સામે ભારતના પ્રથમ ઇનિંગમાં 1 વિકેટે 16 રન. મહિલા ક્રિકેટમાં ભારતે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને 59 રનથી પરાજય આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.